be chatting a typhoon. Yes. Chalu karo. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो अज्जायाणं नमो लोए सवसाहूणं श्रीजिनशासन गुरु नमो नानाविध सुखकार आत्महित उपदेशते करे मंगलाचार सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हुके होत अर्थ भासना जाके मंद बुद्धि हुके होत अर्थ भासना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उर्धार गानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अरु सुख की बताऊं इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना उपदेशामृत यह यदि कटु भी भासत हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो किंचित तू भय आत्मानुशासन ग्रंथ विराजमान छे। भद्र आचार्य देव द्वारा रविवारे सोल साइंस ना अंतर्गत लईए छे। ते आपणे 100 ने गाथा ऊपर स्वाध्याय आजे आपणे 125 नंबर नी गाथा ऊपर स्वाध्याय करवानो छे। बहुत सरस बहुत सरल 125 जो पहलानो जे विषय छे लगातार एक पची एक गाथाओना माध्यम थी आचार्य गुणभद्र आपणने विशुभ भाव એ બે ભાવની રૂચિ એનું એકત્વ તોડાવીને આપણા ગાયક ભાવમાં આપણો ઉપયોગ કેવી રીતના થાય એ માટેની સતત પ્રેરણા આચાર્ય દેવ આપી રહ્યા છે અને આજે ગાથા આપણે કરવાની છે મોક્ષ માર્ગ કી યાત્રા થોડો એનો ભાવાર્થ મોટો છે આપણે ટ્રાય કરશું કે આજે આ આખી ગાથા થઈ જાય એટલે એક લિંકમાં ગાથાનો સ્વાદ એટલે વધારે ભૂમિકા ન બાંધતા આ ગાથાનો જે સાર છે એમાં મોક્ષ માર્ગની યાત્રા હેડિંગ જ કેટલું સરસ છે મોક્ષ માર્ગની યાત્રાનું વર્ણન આ ગાથામાં છે જેવી રીતના હમણાં આપણે વાંચશું જેવી રીતના કોઈ એક એમ સમજો કે તમે ક્યાંક જતા હો વેકેશન માટે તો અગર બેસ્ટ ફ્લાઇટ હોય બેસ્ટ કંપની હોય આખું ફેમિલી સાથે હોય ખ્યાલ આવે છે બેસ્ટ ડેસ્ટિનેશન હોય ફર્સ્ટ ટાઈમ જતા હો સારું એવું રિસર્ચ કરીને ગયા હો ખ્યાલ આવે છે તો એક અલગ પ્રકારનો લૌકિક છે એ તો પાપ ભાવ છે મારે એની કોઈ પ્રેરણા નથી આપી પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ હોય છે ને તો એવી રીતના અહીંયા આ જે મોક્ષ માર્ગ છે તો એ મોક્ષ માર્ગના જે પથિક છે જે મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે ચોથું ગુણસ્થાન પંચમ ગુણસ્થાન અહીંયા તો વિશેષ વાત મુનિ દિગંબર સંત છે ત્રણ ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વકની જેમને વિતરાગતા વર્તે છે એક અંતર મુહૂર્તમાં જે આપણે કહીએ ને કે શબ્દ આવતા હોય પોતાના આત્મામાં લીન થતા હોય તો એવા જે મુનિરાજ આપણે યાત્રા લઈ લો લૌકિક છોડો યાત્રા લઈ લો સમય શિખર જતા હો ગિરનારજી જતા હો ક્યાંય પણ જઈએ ને અને એમાં પાછો સંઘ હોય સાથે ખ્યાલ આવે છે વિદ્વાનો હોય સાથે ગુરુદેવશ્રીના ટાઈમની યાત્રાઓની તો શું ચર્ચા કરવી શું વાત કરવી તો ગુરુદેવશ્રી જેવા જ્ઞાની માતાજી જેવા જ્ઞાની હોય સાથે તો કેવો ઉત્સાહ હશે તો એક 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 વાતને લઈને કે જે મોક્ષ માર્ગી છે એમની સાથે શું શું છે કે જેના કારણે પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે મોક્ષ રૂપી જે પોતાનું સાધ્ય તત્વ છે સુધી એ જીવ બહુ સહેલાઈથી પહોંચી જાય છે, કારણ કે એમની સાથે ઉત્કૃષ્ટ વસ્તુઓ છે. હવે જો ખાલી પહેલા કહું તમને કેટલી વસ્તુઓ છે એમની સાથે, કોની સાથે? મોક્ષ માર્ગના પથિક સાથે. ક્યાં નીકળ્યા છે? તો કે મોક્ષ માર્ગની યાત્રા માટે નીકળ્યા છે. ક્યાં પહોંચ્યું છે? ગંતવ્ય સ્થાન, ડેસ્ટિનેશન કયું છે? તો કે મોક્ષ એ ડેસ્ટિનેશન છે. ધ્યાન કોનું છે? તો કે ધ્યેય તત્વનું ધ્યાન છે. હમણાં શું છે? તો હમણાં વર્તમાનમાં સાધક એવા, વર્તમાનમાં સાધક છે. બાધક અવસ્થા છૂટી ગઈ છે. ગણજો એક એક શબ્દ રૂપાબેન. વર્તમાનમાં સાધક છે. સાધક ચતુર્થ ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધીના જીવોને આગમમાં સાધક કીધા છે. મોક્ષ માર્ગની સાધના કરવાવાળા સાધક. તો પહેલો પોઈન્ટ શું આવ્યો વિરલભાઈ? મોક્ષ માર્ગના પથિક છે એટલે સાધક છે. તો કઈ અવસ્થામાં હતા? તો કે બાધક અવસ્થામાં હતા. તો બાધક અવસ્થાનું શું થયું? તો કે બાધક અવસ્થાનો અભાવ થઈ ગયો. બાધક અવસ્થા એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, ખ્યાલ આવે છે? તો એ જે દુઃખદાયી અવસ્થા હતી, એ જે સંસારરૂપ અવસ્થા હતી, જે બંધન આકુરતારૂપ અવસ્થા હતી, એનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. લિટરલી આપણે આપણે ઘરેથી નીકળીએ, પછી ક્યાં જઈએ? ફ્લાઇટ પકડવા માટે રસ્તા ઉપર આવીએ, પછી આપણે એરપોર્ટ પર આવીએ, પછી આપણે ફ્લાઇટમાં બેસ ને પછી આપણે ઉતરીએ જ્યાં જવાનું છે, જ્યાં પહોંચવાનું. એક પ્રોસેસ છે ને. હવે કોઈ એમ કે ના ના અમે રસ્તા પર નહીં આવીએ, ના ના અમે એરોડ્રામ પર નહીં આવીએ, ના ના અમે, તો નહીં ચાલે. એક વિધિ, એક પ્રોસેસ, હરેક કાર્ય માટેની એક પ્રોસેસ, એક વિધિ, એક વિધાન હોય છે. તો મોક્ષ માર્ગની યાત્રા આપણે બહુ પહેલા, મને નથી ખબર અહીંયા લીધું હતું કે નહીં, મને યાદ છે યુએસમાં જયારે હું હતી, બહુ પહેલા, બહુ વર્ષો પહેલાની વાત કરું છું, એક પ્રેઝન્ટેશન અમે ત્યાં બનાવ્યું હતું. શિકાગોમાં એક શિબિર થઈ હતી 2 દિવસની, ગોદથી નિર્વાણની યાત્રા, અને ઘણી બધી સ્લાઇડ્સ બનાવી હતી ને આખી એક યાત્રાનું વર્ણન એમાં કર્યું હતું કે કેવી રીતના જીવ નિગોદમાંથી નીકળે છે અને એ જ જીવ આગળ વધતો વધતો કેવી રીતના એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, શ્રાવક બને છે, મુનિ બને છે, શ્રેણી ચડે છે, 12મું ગુણસ્થાન આવે છે, અરિહંત થાય છે અને સિદ્ધ થાય છે. સો બેસિકલી આખી વાત અહીંયા છે. તો શું વાત કરતા હતા આપણે? તો હા, બાધક, સાધક. તો એ જીવ સાધક છે, બરાબર છે. હવે સાધક છે તો એ સાધક દશામાં અટકવા નથી માંગતો. સાધક દશા કોઈ એનું ગંતવ્ય નથી. તો સાધકમાંથી જીવને સાધ્ય દશામાં પહોંચવું છે. આ શરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. તો અલ્ટિમેટલી આપણે સિદ્ધ દશા પ્રગટ કરવા માટે આ અભ્યાસ, સ્વાધ્યાય, ચિંતન, મંથન જે પણ કરી રહ્યા છે એ આપણું અલ્ટિમેટ ગોલ છે. સિદ્ધ દશા, પરિપૂર્ણ કૃતકૃત્ય સિદ્ધ દશા પ્રાપ્ત કરવું છે. તો એ સાધ્ય દશા થઈ ગઈ, આ સાધક દશા થઈ ગઈ, જે વચ્ચે મોક્ષ માર્ગ છે. બાધક દશા છૂટી ગઈ. હવે કોના આશરે બાધક દશા છૂટી? પ્રિયંકાબેન સમજાય છે? કોના આશરે બાધક દશા છૂટી? કોના આશરે સાધક દશા પ્રગટ થઈ? કોના આશરે સાધ્ય દશા પ્રગટ થશે? અને કોના આશરે ને કોના અવલંબને એ જીવ જે સાધક દશા પ્રગટ કરેલો સિદ્ધ પરમાત્માનો જીવ છે એ સાધી અનંતકાળ સુધીને સાધક દશા, સોરી સાધ્ય દશામાં, એ સિદ્ધ દશામાં કોના આશરે રહેશે? નવી નવી સિદ્ધ પર્યાય, એને એ નહીં, એવી ને એવી, એવી ને એવી, સિદ્ધ દશા, સિદ્ધ દશા, સિદ્ધ દશા, સિદ્ધ દશા, વિતરાગતા, સર્વજ્ઞતા, અવ્યાબાદ સુખ, અવ્યાબાદ સુખ, હર સમય ફ્રેશ નવી પર્યાયમાં અવ્યાબાદ સુખ પ્રગટ થાય છે. તો એ કોના આશરે પ્રગટ થાય છે? તો એ ધ્યેય તત્વના આશરે પ્રગટ. બાધક, સાધક, સાધ્ય, ધ્યેય. પોઈન્ટ સમજાય છે? તો આ એક પથિક છે, એક મોક્ષ માર્ગ ઉપર નીકળેલો એક જીવ છે. હવે એની સાથે શું શું છે, કોણ કોણ છે એની સાથે? તો એનું વર્ણન છે, બહુ સરળ, બહુ સરસ, બહુ સરળ ગાથા છે કે એની સાથે છે કોણ કોણ કે જેના કારણે એ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર બહુ જ સરસ રીતે પહોંચી જાય છે. જો આપણે બહુ સમજવાની કોશિશ કરીએ, આપણે વચ્ચે છે, એક બાજુ છે સાદી અનંતકાળ સુધી સિદ્ધ દશા, સુખમય દશા, અને એક બાજુ છે અનંતકાળ સુધી નિગોદ દશા, અત્યંત દુઃખમય દશા. નાઉ વી હેવ ટુ ચૂઝ કે વેર વી વોન્ટ ટુ, યુ નો, લાઈક આપણે ક્યાં આગળ વધવું છે, વેર યુ વોન્ટ ટુ હેડ ટુવર્ડ વિચ દશા. તો એ આપણે આ ભાવમાં નિર્ણય કરવાનો છે. કારણ કે આપણને જે આ ભાવમાં જે આપણે કહીએ ને લબ્ધિ કહો, ઉપલબ્ધિ કહો, યોગ્યતા કહો, એક અબિલિટી કહો, એક કેપેસિટી કહો, જે સંઘની પંચેન્દ્રિયપણું જે મનની પ્રાપ્તિ થઈ છે એ બહુ દુર્લભ છે. અને મન દ્વારા એ વિચાર દ્વારા જ આ નિર્ણય કરી શકશે. એકેન્દ્રિયથી લઈને 14 ઇન્દ્રિય સુધી અને અસંઘની પંચેન્દ્રિય સુધી જે અનંત જીવ છે એ જીવો પાસે તો આ મનરૂપી યોગ્યતા જ નથી કે જેના વડે એ પોતાના હિત અહિતનો વિચાર કરી શકે. તમને ખ્યાલ આવે છે, થોડા કર્ણાનયોગના વિષયો ભણીએ તો આપણને ખ્યાલ આવે કે અગર આપણે આ ભવ, આ અવસર ચૂકી ગયા, સાંભળજો ધ્યાનથી, થોડા અગર આ અવસર ચૂકી ગયા અને આપણે એકેન્દ્રિયાદી પર્યાયમાં ચાલ્યા ગયા તો તમને ખબર છે, કર્ણાનયોગના થોડા ગ્રંથો વાંચો, થોડું બધું જ લઉં છું જેથી બધાને થોડો થોડો વિષય મળે. કારણ કે આ એક ક્લાસ, કોમન ક્લાસ છે ને, આમાં યંગસ્ટર્સ પણ છે, આમાં અભ્યાસી જીવો પણ છે. તો થોડુંક વિષય સમજો કે એકેન્દ્રિય પર્યાયમાં અગર તું ચાલ્યો ગયો, તારા ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો તો, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈને સાધક દશા અને સાધક અવસ્થામાં પ્રવેશ ન કર્યો, અંતરાત્મા ન થયો, બહિરાત્મા પણ ન ટળ્યું તો, આ પરમેનન્ટ દશા થોડી છે ત્રસ પર્યાય. કુછ અધિક 2000 સાગર સુધી રહે છે જીવ આમાં, અને એ પણ બધા થોડી, એ તો મેક્સિમમ હોય તો, અને એમાં પણ બધું કેલ્ક્યુલેશન છે, માને એમાં નથી. જો મારે તો એક થોડું કેલ્ક્યુલેશન બતાવવું છે કે અગર એકેન્દ્રિય પર્યાયમાં ચાલ્યો ગયો તો કેવી દશા અને કેવા દુઃખ અને કેવું ભવ ભ્રમણ પરિભ્રમણ ને જન્મ મરણના દુઃખ ભોગવવા પડશે એની આપણને કલ્પના નથી. આપણને કર્ણાનયોગ શીખડાવે છે. શું કહે છે કર્ણાનયોગ ખબર છે? એક અંતર મુહૂર્તમાં, સાંભળ્યું હશે ઘણા બધા, અગર એક અંતર મુહૂર્તમાં જીવ એકેન્દ્રિય પર્યાયમાં ચાલ્યો જાય તો એક અંતર મુહૂર્તમાં 36,336 શુદ્ર ભાવ ધારણ કરે છે. બોલો વિરલભાઈ શું થયું? સાંભળીને થયું ને, ઓહો, એક અંતર મુહૂર્તમાં કેટલા? 36,336. અને આચાર્યોએ એનું બાયફર્કેશન પણ આપ્યું. શું બાયફર્કેશન આપ્યું? કે 36,336 માંથી 36,132 ભવ એકેન્દ્રિયના, પૃથ્વી અગ્નિ જળ વાયુ વનસ્પતિ. એક અંતર મુહૂર્ત, કેન યુ ઇમેજિન? એક અંતર મુહૂર્તમાં અગર એ પોઝિટિવ એટલે કે અગર ચડતીમાં જાય તો ક્યાં પહોંચી શકે, અને એક અંતર મુહૂર્તમાં પડતીમાં જાય તો ક્યાં પહોંચી શકે? હું તમને બેવ પિક્ચર બતાવું છું, કારણ કે આપણે વચ્ચે છે, સમજાય છે? 36,132 ભાવ એકેન્દ્રિયના, પછી 80 ભાવ બે ઇન્દ્રિયના, પછી 60 ભાવ ત્રણ ઇન્દ્રિયના, પછી 40 ભાવ 14 ઇન્દ્રિયના, સમજાય છે? 40 ભાવ, સમજાયા? 80, 60, 40 અને 24 ભાવ અસંગની પંચેન્દ્રિય તિર્યંશ, સંગની પંચેન્દ્રિય તિર્યંશ અને 8, એટલે 8, 8 અને 8, 24 થાય ને, 24, 8, 8 અને 8, તો 8 ભાવ અસંગની પંચેન્દ્રિય તિર્યંશ, 8 ભાવ સંગની પંચેન્દ્રિય તિર્યંશ અને 8 ભાવ સમૂર્છન મનુષ્ય. વિચાર કરો, એમ કરીને એક અંતર મુહૂર્તમાં 36,336 ભાવ શુદ્ર ભાવ કહેવાય છે. અને આગમમાં શુદ્ર ભાવ કીધા છે, આ શુદ્ર ભાવ પણ એને એક અંતર મુહૂર્તમાં આટલા કહી રહ્યા છે. તમને ખ્યાલ આવે છે? ઘણી બધી વાતો છે. અગર પૃથ્વી કાયમાં ચાલ્યો ગયો ને, ચલો આ શુદ્ર ભાવ છોડો, શુદ્ર ભાવ થઈ ગયા, એક અંતર મુહૂર્તમાં આટલા શુદ્ર ભાવ એને અનંતવાર કહી રહ્યા છે. કેવી રીતના? અરે જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, એટલા ફાસ્ટ, એટલા એટલા ભાવ. 36,336 ભાવ કોને કીધા? વિચાર કરો, આ કોના ફળમાં? આ વિરાધના ફળમાં, આ વિરાધક દશા કોના ફળમાં? કે તે સ્વભાવની આરાધના નથી કરી તો તું વિરાધના જ કરે છે. પણ સમજાય છે? અગર પૃથ્વી કાય, અગ્નિ કાય, સાંભળ્યું છે ને આ બધું? તો પૃથ્વી અગ્નિ જળ વાયુ વનસ્પતિ, પૃથ્વી કાયમાં ચાલ્યો જાય તો પૃથ્વી કાયમાં મેક્સિમમ કાળ, ઉત્કૃષ્ટ કાળ, આપણે કહીએ ને ઉત્કૃષ્ટ કાળ, દેવગતિમાં 33 સાગર, નરગતિમાં 33 સાગર આપણે લઈએ ને, પછી ભોગ ભૂમિમાં ઉત્કૃષ્ટ કાળ છે ત્રણ પલ્ય મનુષ્ય તિર્યંશના, તો એ જે ઉત્કૃષ્ટ, આ પંચમ કાળમાં મનુષ્ય ભાવનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? 120 વર્ષ, જે કોઈ જીવતું નથી પણ છે, આગમમાં આવ્યું છે. પોઈન્ટ સમજાય છે? તો અગર ઉત્કૃષ્ટ, અગર એ પૃથ્વીકાય, પૃથ્વીકાય સમજાય છે, પૃથ્વી જેનું શરીર છે એ પૃથ્વીકાયમાં અગર ચાલ્યો જાય તો એ ઉત્કૃષ્ટ કાળ પૃથ્વીકાયમાં કેટલો ટાઈમ રહી શકે બોલો? તમે કહેશો આ બધું શું લઈને બેઠા છો? અરે વૈરાગ આવે આપણને, આપણને અંદરથી થાય કે આવા ભવોમાં ને આ અવસર ચૂકી ગયા ને આવા ભવોમાં ચાલ્યા જશું તો આ દુર્દશા થશે, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં અને પંચ પરાવર્તન કરતા કરતા અનંતકાળ પાછો નીકળી જશે, આવો અવસર પાછો નહીં મળે. એટલે કહું છું, વાંધો નથી ને, કારણ કે બે વાત લેવાની છે. તો બોલો, પૃથ્વીકાયમાં અગર જાય તો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વીકાયમાં, પૃથ્વીમાં જ, પૃથ્વીમાં જન્મ મરણ, જન્મ પૃથ્વીકાય, પૃથ્વીકાય જન્મ મરણ, જન્મ મરણ એ પૃથ્વીકાયમાં જ કર્યા કરે તો એ ઉત્કૃષ્ટ કાળ પૃથ્વીકાયમાં રહેવાનો 22,000 વર્ષનો છે. સાંભળો ખાલી, કઈ આંકડા યાદ નથી રાખવાનો, પણ એક ભાવ ભાષણ તો થાય. પૃથ્વી સમજાય છે આપણને, ગમે છે ને? પૃથ્વીકાયમાં સૌથી વધારે આપણને કોનો મોહ છે? હા બોલો બોલો બોલો, હા કોનો મોહ છે સૌથી વધારે? અટ્રેક્શન, સૌથી વધારે આકર્ષણ, સૌથી વધારે મનગમતી વસ્તુ. ગુરુદેશજી ઘણી વાર કહે છે, અને પૃથ્વી કાય જીવોના મૃત કલેવર છે આ બધા, હીરા માણેક મોતી, ખ્યાલ આવે છે? મૃતક કલેવર છે તે પૃથ્વી કાય. જો આ જો એક બહુ સમજો, જે શું કહેવાય, જેવા ભાવ જેવા પરિણામ એવી ગતિ. આ બધા ભવ કેવી રીતના ઉભા થયા, આ બધા યોનિઓ કેવી રીતના ઉભી થઈ? જીવના ભાવથી, જેને જેની રૂચિ, જેને જેની ભાવના, જેને જેની પ્રીતિ, એને એ પ્રકારની ગતિ, યોનિ શરીર મળશે. પૃથ્વીકાય સમજાય છે? અગર એ જલકાયમાં ચાલ્યો ગયો, જલકાય જલકાય, તો જલકાયમાં ચાલ્યો ગયો તો ઉત્કૃષ્ટ આયુ જલકાયમાં જ જન્મ મરણ કરશે, તો 7,000 વર્ષ સુધી જલકાયમાં જન્મ મરણ. સાંભળ્યું છે આ બધું ક્યારે? 7,000 વર્ષ સુધી. બેલાબેન સમજાય છે? અગર અગ્નિકાયમાં જન્મ મરણ કરે તો 3 દિવસનું આયુષ્ય ઉત્કૃષ્ટ, પછી એની ગતિ બદલાઈ જશે. તો અગ્નિકાયમાં જન્મ મરણ કરે તો ઉત્કૃષ્ટ આયુ 3 દિવસનું છે. વાયુકાયમાં, વાયુ સમજાય છે? વાયુ હે, એસી વગર ન ચાલે, પંખા વગર ન ચાલે, તો વાયુકાયમાં અગર જન્મ મરણ કરે, આ બધી રૂચિ અને આ બધા પરિણામ અને આ બધી આસક્તિનું ફળ છે જીવ જન્મ મરણ કરે છે. ઉષામાંથી સમજાય છે? કોઈ આંકડા યાદ નથી રાખવાને, ખાલી સાંભળો. વાયુકાયમાં જન્મ મરણ કરે તો 3,000 વર્ષ સુધી વાયુકાયના જીવ બનતો રહેશે. 3,000 ઉત્કૃષ્ટ કહું છું, ઉત્કૃષ્ટ કહું છું, ઉત્કૃષ્ટ કા. થોડીક આપણને છે ને જ્ઞાન વૈરાગ્યની સંધિ, જ્ઞાન વૈરાગ્યમય આપણું જીવન હોવું છે, એટલી આસક્તિ એક એક ઇન્દ્રિયના વિષય ભોગવવા. અને અગર વનસ્પતિ કાય, સાધારણ નહીં, સાધારણ નહીં, સાધારણની તો આખી ગણતરી અલગ છે, જે મોક્ષના પ્રકાશકમાં આપી છે, ઘણી વાર લીધી છે આપણે. પ્રત્યેક વનસ્પતિમાં જન્મ મરણ કરશે તો પ્રત્યેક વનસ્પતિમાં જન્મ મરણ કરશે તો 10,000 વર્ષ સુધી પ્રત્યેક વનસ્પતિમાં જન્મ મરણ કરશે. મેં તમને શુદ્ર ભાવની વાત કરી, મેં તમને આ સ્થાવર જીવોના ભેદોના ઉત્કૃષ્ટ કાળ અને જન્મ મરણની વાત કરી. ક્યારે? કે અગર તું મોક્ષ માર્ગનો પથિક ન થયો તો, તું સંસાર માર્ગનો પથિક થયો તો તારી ચાર ગતિમાં આ દુર્દશા થવાની છે. આનાથી આગળ કાંઈ નથી થવાનું. અને પછી તો ઘણી બધી વાત છે, અગર એ નિગોદમાં ચાલ્યો ગયો તો નિગોદમાં 2.5 પુદ્ગલ પરાવર્તન ઉત્કૃષ્ટ રહેશે. પછી નિગોદ એટલે ઇત્તર નિગોદમાં ચાલ્યો ગયો તો ઉત્કૃષ્ટ કાળ ઇત્તર નિગોદમાં રહેવાનો, એનો 2.5 પુદ્ગલ પરાવર્તન છે. 2.5 પુદ્ગલ પરાવર્તન. હવે નિગોદમાંથી એકેન્દ્રિય, એકેન્દ્રિયમાં પૃથ્વી અગ્નિ જળ વાયુ વનસ્પતિ, એમાં કોઈને કોઈ, કોઈને કોઈ ગતિમાં પૃથ્વી અગ્નિ જળ વાયુ વનસ્પતિમાં જન્મ લીધો, મયરો, નિગોદમાં ગયો, પાછો બહાર આવ્યો, નિગોદમાં ગયો, એટલે એકેન્દ્રિય અને એકેન્દ્રિય પર્યાયમાં અગર એ જન્મ મરણ કરે તો એનો ઉત્કૃષ્ટ કાળ ત્યાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન છે. વી કેન નોટ ટેક ધીસ ભવ લાઇટલી, આઈ એમ ટેલિંગ યુ અગેન, વી કેન નોટ અફોર્ડ ટુ ટેક ધીસ ભવ લાઇટલી, to waste our time, energy, virya, samay, upyog, shakti, we cannot afford. બોલો શું કર, ધર્મના નામ પર કરવાનું શું છે? કો જે વસ્તુનું સ્વરૂપ જેવું છે એને જે પ્રમાણે આચાર્યોએ કીધું છે, કેવડીઓના જ્ઞાનમાં આવ્યું છે, એને જે પ્રમાણે જ એને સ્વીકાર કરવાનો. તમને સમજાયું? કેટલી બધી વાત કરનારી યોગ સંબંધી પણ મેં તમને 2-5-10 મિનિટમાં કહી દીધી. અને આ કેવડી ભગવાનના જ્ઞાનમાં આવી છે આ વાત. આપણા અનંત, આપણે કહીએ અનંતકાળથી પરિભ્રમણ કરે, અનંતકાળથી પરિભ્રમણ કરીએ છીએ. શું કરીએ છીએ? અનંતકાળથી પરિભ્રમણ. તો શું કરી રહ્યા છે? જન્મ મરણ. અનંતકાળ કહી દઈએ આપણે, ઇઝીલી કહી દઈએ અનંતકાળથી જન્મ મરણ કરીએ છીએ, પણ અનંતકાળથી જન્મ મરણ કરીએ છીએ એનું પણ આપણને ભાવ ભાષણ નથી. પોઈન્ટ સમજાય છે શું કહેવા માંગે છે? એટલે ખરેખર ખરેખર તત્વ વિચાર, અને ગઈકાલે પણ આપણે ત્યાં દાદરમાં ઘણી ચર્ચા કરી હતી આ પોઈન્ટ ઉપર કે ખાલી પૂજા કરવી, હું નિષેધ નથી કરતી, તમે સમજી લેજો, પણ કોઈ પણ ઉપદેશ આગળ વધવા માટે અને ઉપર ચડવા માટે આપવામાં આવે છે. પૂજા તો વાત અલગ છે, સ્વાધ્યાય, ખાલી સ્વાધ્યાય કીધું છે ને, ખાલી શાસ્ત્ર સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરે. અભ્યાસ એટલે કેવો અભ્યાસ ખબર છે? કેવો અભ્યાસ? એક અહીંયાથી વર્ડ બોલે, એક અહીંયાથી લાઈન બોલે તો કહી દે, અરે આ ગાથામાં આ છે, આ ગ્રંથમાં આ છે, કર્ણાનયોગમાં આ છે, ગોમતસારમાં આ છે, ષઠખંડાગમમાં આ વાત અહીંયા આવી છે, આ અધિકારમાં આવી છે, આ પેજ પર આવી છે. એવો અભ્યાસ શાસ્ત્રોનો, એવો અભ્યાસ કરીને બેઠો હોય, તપશ્ચર્યા આદિ કરતો હોય, પૂજા આદિ કરતો હોય, સાચા દેવશાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાની હોય તો પણ વાંચી લેજો તમે, નીચે પણ છે, અહીંયા પણ છે. તોડલમજી સાહેબ કહે છે કે એ સમ્યક્ત્વનો અધિકારી નથી. શું કહો છો તમે? એ સમ્યક્ત્વનો અધિકારી નથી. તો કોણ છે સમ્યક્ત્વનો અધિકારી? સમ્યક્ત થશે, સમ્યક દર્શન થશે, આત્માનો અનુભવ થશે, આત્માની પ્રતીતિ થશે, ઉપયોગ અંતર્મુખ થશે, અંતરમાં ઢળશે, અભેદ થશે, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થશે. એની પહેલાની અવસ્થા કેવી હશે બોલો? શું કરતો હશે એની પહેલા? એ શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હશે, એનો ઉપયોગ સ્વાધ્યાયમાં હશે, એનો ઉપયોગ પૂજામાં હશે, એનો ઉપયોગ યાત્રામાં હશે, ક્યાં હશે એનો ઉપયોગ બોલો? બોલો પારુલબેન, ક્યાં હશે એનો ઉપયોગ? એનો ઉપયોગ જે જીવ સમ્યક સન્મુખ, એની માટે શું કીધું? સમ્યક સન્મુખ મિત્યારષ્ટિ. એ સમ્યક સન્મુખ મિત્યારષ્ટિનો ઉપયોગ સમ્યક દર્શન પહેલા અશુભતો છોડો, શુભ માપન ઉત્તરો ઉત્તર વધતો શુભ ભાવ, અને એની માટે ટોરલમાજી સાહેબે શબ્દનો પ્રયોગ કર્યો છે કે એ જીવ બુદ્ધિપૂર્વક એ તત્વ વિચારમાં હશે. નિયતિબેન સમજાય છે શું કહું છું? સ્વાધ્યાયમાં નહીં, એ સ્વાધ્યાય જે સાંભળ્યો, જે પોઈન્ટ સાંભળ્યો, જે ગાથા વાંચી, જે ગુરુવાણી સાંભળી, એના ઉપર એ બુદ્ધિપૂર્વક વિચાર કરતો હશે. બોલો, આપણા આખા દિવસમાં આપણું જે શેડ્યુલ હોય એમાં આપણે એક કલાક સ્વાધ્યાય કરીએ, એક કલાક ગુરુદેશનું પ્રવચન વાંચીએ, એક કલાક પૂજા કરીએ, અભિષેક કરીએ, અને પછી યાત્રા કરીએ, જે પણ બોલો, આખા દિવસમાં તત્વ વિચાર માટે જે સમ્યક્ત્વ પહેલાનું જે મૂળ કારણ છે એ વિચાર નહીં આવે ત્યાં સુધી એને સમ્યક્ત્વ નહીં થાય, એની માટે બુદ્ધિપૂર્વક આપણે કેટલા કલાક ફાળવીએ છીએ? થોડી વાત ઊંચી છે, હું આ કોઈ વસ્તુનો નિષેધ નથી કરતી, પણ આમાં આવીને પછી અગર તું વિચારમાં ના આવ્યો, તે જે સાંભળ્યું એના ઉપર તે વિચાર ન કર્યો, ભેદ જ્ઞાન ન કર્યું, અભ્યાસ એ રીતનો ન કર્યો, છૂટો ન પડ્યો, પ્રતીતિ ન થઈ, દ્રઢતા ન આવી, નિર્ણય ન થયો, તો કંઈ કામનું નથી. રાજીભાઈ સમજાય છે શું કહું છું? આપણે ક્યાં સંતુષ્ટ થઈ જઈએ? ચલો આજે આપણે સાંભળી લીધું, એક એક સ્વાધ્યાય સાંભળતા હતા, હવે અમે કેટલા સાંભળીએ છીએ ભૂમિબેન? બે. એક કલાક મંદિરમાં રહેતા હતા, હવે અમે કેટલા કલાક રહીએ છીએ? બે. પોઈન્ટ સમજાય છે? નિશ્ચય ઘડી ઘડી કહું છું, અશુભથી બચવા માટે શુભમાં આ આયતનોમાં આવવું પડશે, પણ આનાથી આગળ જે મોક્ષ માર્ગનો પથિક, મોક્ષ માર્ગની યાત્રા ઉપર આગળ વધવું હશે, તો સમ્યક્ત એ પહેલું કારણ છે, અને સમ્યક્તનું કારણ છે તત્વ વિચાર, તત્વ નિર્ણય. યાદ રહેશે આ શબ્દ, કર વિચાર તો વિચાર કેટલો ચાલે છે? સાત તત્વનો વિચાર, એની ભિન્નતાનો વિચાર, એના લક્ષણનો વિચાર, એના ફળનો વિચાર, એ પરિણામોનો વિચાર, એની એકત્વ બુદ્ધિનો વિચાર, હને એ વિચાર કેટલો ચાલે છે? બુદ્ધિપૂર્વક કેટલી વાર દિવસમાં યાદ આવે છે હું આ બધાથી ભિન્ન એક ચૈતન્ય તત્વમય આત્મા અનાદિ અનંત રહેવા વાળો શુદ્ધ પરમાત્મા છું, મારું સર્વસ્વ મારામાં છે. આપણે ગઈકાલે ઉદાહરણ લીધું હતું ને, એ ચક્રવર્તીના રાજ્યમાં બે વ્યક્તિ વાત કરતા હતા. મને ખબર નહીં, મને બહુ ગમ્યું એ ઉદાહરણ. ચક્રવર્તીના રાજ્યમાં બે વ્યક્તિ વાત કરતા હતા, એના જ રાજ્યના બે, સમજાય છે, જે નગરવાસી હતા, ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ, 96,000 રાની ને આ ભોગ ને વિલાસ ને આ બધાની વચ્ચે સમ્યક દ્રષ્ટિ ખ્યાતિ હોય. પોઈન્ટ સમજાય છે? ચક્રવર્તીએ વાત સાંભળી લીધી, એને બોલાવ્યા, આવ અહીંયા ઉભા અહીંયા બે અહીંયા તમે આ રાજ્યમાં શું જોયું છે? તો કે સાહેબ અમે શું જોયું યાર, અમે અમે તમે છાનોજા રાની, અરે અમે ક્યાં મળીએ તમે? તમે જોયું શું? અમે કાંઈ નથી જોયું, કાંઈ નથી ભોગવ્યું. ઓકે, સવારથી સાંજનો ટાઈમ તમને આપું છું. પોઈન્ટ સમજાય છે? સવારથી સાંજનો ટાઈમ તમને જે જોવે, જે ભોગવવું હોય, જે ખાવું હોય, જે પહેરવું ઓળવું હોય, જે જે તમને લેવું હોય, બધી છૂટ. પોઈન્ટ સમજાય છે? પણ એક શરત, સમ્યકભાઈ સાંભળજો ધ્યાનથી ઉદાહરણ, પણ એક શરત. સાહેબ શું શરત? હવે આમાં શરત, હા એક શરત, કે તમને એક તેલનો કટોરો આપું છું, દીવો, સમજો દીવો, હને અને એ એ દીવો છે એની જે લો છે એ બુજાવી ન જોઈએ. પોઈન્ટ સમજાય છે? એની જે લો છે, દીવાની જે લો હોય ને, ફ્લેમ, ફ્લેમ કહેવાય ને, શું કહેવાય, ફ્લેમ કહેવાય ને, હા, એ ફ્લેમ બુજાવી ન જોઈએ. અગર એ ફ્લેમ બુજાઈ ગઈ તો મારા બે સૈનિક તમારી પાછળ હશે, અને એ જે સમય બુજાઈ ગઈ એ સમય તમારી ગરદન કપાઈ જશે. હવે બોલો, હવે એ પ્રિયંકાબેન હવે દીવો લઈને ફરે તો છે, એના હાથમાં એ દીવો છે, ફ્લેમ સળગી રહી છે, અને બધો ભોગ વિલાસ એની આજુબાજુ છે. હવે મને કહો કે સાંજ પડી અને ચક્રવર્તી પાસે આવ્યા અને ચક્રવર્તીએ પૂછ્યું, બોલ તે શું જોયું, બોલ તે શું ભોગવ્યું, બોલ તે શું લીધું, અરે તને તો બધી છૂટ હતી, બોલ તે શું જોયું? સાહેબ સમજાઈ ગઈ વાત. દ્રષ્ટિ ક્યાં હતી બોલો? કે એ ફ્લેમ બુજાવી ન જોઈએ, ફ્લેમ બુજાવી ન જોઈએ, ફ્લેમ બુજાવી ન જોઈએ, ફ્લેમ બુજાય, ફ્લેમ બુજાવી ન જોઈએ, ફ્લેમ બુજાવી ન જોઈએ. અગર આ બુજાશે તો સમજાય છે શું કહું છું? અગર આ બુજાશે તો પતી ગયો. હવે બોલે ફ્લેમ બુજાવી ન જોઈએ, દ્રષ્ટિ ત્યાં હતી કે દ્રષ્ટિ આજુબાજુ જે સંયોગ હતા એમાં હતી? હતા તો ખરા સંયોગ, ભોગવવાની છૂટ હતી. હવે સમજાય ગઈ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ક્યાં છે? એમની દ્રષ્ટિ જ્ઞાયક ભાવ પર છે. બધું હોવા છતાં પણ એમની દ્રષ્ટિ એમનામાં, એમની રુચિ, એમનું એકત્વ એક પરમાણુ માત્ર પ્રત્યે પણ નથી થતું, એક પરમાણુ માત્ર પ્રત્યે પણ રાગ નહીં. ખ્યાલ આવે છે? આવી દશા છે જ્ઞાનીની. તો હવે એવો જે જીવ પુરુષાર્થી હોય અને એની સાથે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ ન હોય એવું કેવી રીતના બને? કહો, એ આ ગાથામાં કહે છે. અરે તમને શું ખબર? તમને લાગે છે બિચારા મુનિરાજ, બિચારા મુનિરાજ એક સમય આહાર લે, 32 કોડિયાનો આહાર લે, ગરમી, શરદી, ઠંડી, વરસાદ, ફલાણું, ઢીકણું, ઉપસર્ગ, પરિષય. મુનિરાજ કહે છે ચૂપ, અરે અહીંયા આવ, તમે જો અમે કેવું સુખ ભોગવીએ છીએ, કારણ કે અમારી સાથે કોણ કોણ છે તમને એની કલ્પના નથી. એ આ ગાથામાં કહે છે. સોરી, આટલી તો મેં ભૂમિકા બાંધી, કારણ કે ગાથા જેટલી સરસ છે. શું કરો, ભૂમિ સમજાય છે? બેસ્ટ કંપની હોય, બેસ્ટ એરલાઇન્સ હોય, શું તમારો કયો ક્લાસ, બિઝનેસ ક્લાસ, ના બિઝનેસ ક્લાસ હોય, બેસ્ટ ડેસ્ટિનેશન હોય, હને બોલો. હવે અહીંયા એક એક વસ્તુ કહે છે, એક એક વસ્તુ કે શું શું છે. મુનિરાજ પાસે જુઓ તમે, એ તો પાપનું કામ છે, એમાં તો પાપ બંધ થશે, એ બધાને જોઈને તો કોઈ ઉદ્ધાર નથી થવાનો, કારણ કે એ બધા સંયોગ અને ગેયોમાં તો તું અનંતવાર જન્મ મરણ કર્યા છે. તે પરાવર્તનમાં શું બાકી રાખ્યું છે? કો શું નથી જોયું? કો ક્યાં નથી જન્મ લીધો? કયો કયા સંયોગમાં નથી આવ્યો? કો હવે આ જો આ યાત્રા, આ સાચી યાત્રા, આ સાચા યાત્રાળુ, આ સાચી યાત્રા ઉપર નીકળેલો જીવ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ઓલું બધું તો ઉદ્યાધીન છે. ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ તો શું કરશો બોલો? રૂપાબેન પાછા ઘરે આવી જશો? કોઈની તબિયત ખરાબ થઈ ગઈ, અરે છોડો યાર, પહેલા ટ્રીપ પછી પહેલા તબિયતનું જુઓ. એ તો બધું ઉદ્યાધીન છે, અને આ પોતાના અધીન યાત્રા છે. અને જે પણ બહારમાં તો બધી વસ્તુઓ પરાધીન છે, આ જે વસ્તુ કીધી છે બધી સ્વાધીન છે. એ તો ફરી જશે, બદલાઈ જશે, નષ્ટ થઈ જશે. આમાંની એકે વસ્તુ નષ્ટ થાય તો મને કહેજો. તમે બધા એટલા શાંત કેમ છો? તમને સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? ચલો થોડી ભૂમિકા બાંધી જ્ઞાન. હવે જો આ ગાથા વાંચો, જો શું કે છે. આની પહેલા જો મોક્ષ અભિલાષી જીવ, 114 નંબરના પાનામાં નીચેની લાઈન, जो मोक्ष अभिलाषी जीव निष्कपट मन से, वाह कैसे मन से, निष्कपट मन से चार प्रकार की आराधना में प्रवर्तन करते हैं, उन्हें निर्विघ्न रूप से मोक्ष की प्राप्ति होती है। यह बात आगामी छंद में कहते हैं। अपने इतना लकी छे, इतना भाग्यशाली छे कि अपने आप पथ पर तो अपने चालतुष पने पथ केवो छे, आ मार्ग केवो छे, एनु वर्णन सांभळवा मळे छे, अपना कान में वातो पड़े छे। हवे अपने न कही सके अमने नोती खबर सुखी थवानो उपाय, वी के नॉट से देट पॉइंट ख्याल में आज कोई सिग्नल पर उभो है, रेड सिग्नल पर क्रॉस करी नाखे, ब्रेक करी नाखे, अने के मने खबर ज नहोती के रेड सिग्नल पर उभा रहेवानु, भूल कोनी? तमने ख्याल आवे छे? भूल तो तमारी छे ने, तमने खबर नहोती के रेड सिग्नल पर उभा रहेवानु, तो दोष तो तमारो छे। बहु 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 सरस गाथा छे। जो हवे जो आपणे वाचे ज्ञान अग्रसर, एक एक वात छे जो, ज्ञान अग्रसर लज्जा मित्र, कौन मित्र? लज्जा मित्र। एक एक बात ने आपने जो ये जो ज्ञान अग्रसर लज्जा मित्र जहां तप है पाथे समान, चारित्र शिविका स्वर्ग निवेशन, गुण रक्षक से युक्त विमान, सरल शांति जल युक्त मार्ग है, दया भावना छाया जान, मुनि को विघ्न रहित पहुंचाती यह यात्रा गंतव्य स्थान। वाह, गाथा में घणु बधुं समझाई गयु हशे के मुनिराज साथे शू शू छे, जो शू के छे। जहां ज्ञान रूपी मार्गदर्शक, कौन छे मार्गदर्शक? होय ना लमा टूर में गाइड होय ना, गाइड होय ना जे मार्गदर्शन जे बधुं बतावे, तो आ मुनिराज साथे कौन छे मार्गदर्शक? एमने कोईने साथे लईने, हवे जेवी रीतना चक्रवर्ती मुनि बने, वैराग आवे अने मुनि बने, तो एमने साथे थोड़ा बे चार बॉडीगार्ड लावा पड़से, साथे राखवा पड़से, साथे रक्षा माटे। बोलो ख्याल आवे छे? मार्ग बतावा माटे। तो अहीं केटली सरस आखी बधी वात अंतरंगमां लेवानी छे। पहली वात शुं लीधी भूमिबेन? जहां ज्ञान रूपी मार्गदर्शक, कौन छे मुनिराज ना मार्गदर्शक? ज्ञान छे। हवे एनी वात नीचे आवशे, पहले आपणे वाची लीए। तो पहली वात आवी ज्ञान, बराबर, ज्ञान रूपी मार्गदर्शक, आगे आगे चलता हो, वाह समझाय छे। पछी जो सेकेंड, लज्जा रूपी सहचरी हो, लज्जा रूपी सखी, सहचरी एटले सखी, साथे साथे चालवा वाली सखी, कौन छे? लज्जा रूपी। तो बे वात आवी याद राखशो, पछी एक जन बोलजो, कोईने पण पूछीस, हवे डरी नहीं जता, नहीं पूछो, हूँ ज बोलीस पण साथे बोलजो। फर्स्ट पॉइंट ज्ञान, सेकेंड लज्जा, हवे थर्ड जो तप रूपी का संबल हो, शब्द जो एक एक शब्द जो, संबल बल, बड़ अप्पा वालो, परम मित्र कहो, साथी कहो, रक्षक कहो, है ने, गुरु कहो, जे केवो एको, तो कौन छे तप रूपी संबल, त्रीजी बात। चलो रिपीट करो, रिपीट करो बेटा, ज्ञान लज्जा तप, वेरी गुड, ज्ञान लज्जा तप, हाँ ज्ञान लज्जा ने तप। पची चारित्र रूपी जैसा पालक हो, वाह कौन छे पालक मुनिराज ना? आपरा पालक कौन छे? आपड़ा 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 पालक कौन छे? बोलो कौन जे आपड़ा पालक, कोने मोटा कर्या तमने, कोने जन्म आप्यो तमने, कोण हमणा ध्यान राखे छे? अरे परिवार वगर ना चाले, आम वगर ना चाले, आना वगर ना, कारण के आ बधा पालक छे। कोण छे तारो साचो पालक? जो बहु सरस गाथा छे। तो चारित्र रूपी जैसा पालक हो, हवे जो आगळ, स्वर्ग जैसा विश्राम स्थल हो, शू कीधु? स्वर्ग जैसा, ओलू आवे ने फ्लाइट में जता हो तो ओलू शू आवे वच्चे पाछू तमारे होल्ट आवे ने, हने हाँ ले ओवर नहीं शू कहवाय, ले ओवर समझाय छे। हवे आ भव में अगर जेवी रीतना कुनकुन आचार्य, अमृतचंद्र आचार्य, जितला पण आचार्य ज्ञानीओ थई गया, आ भव में तो मोक्ष नो गया ने, तो हवे विश्राम क्या करे छे? हमणा विश्राम करे छे, हाँ विश्राम, ले ओवर में बेसी जाओ के पछी ख्याल तो होय ने के बीजी फ्लाइट पकड़वानी छे, ख्याल आ छे? स्टेशन पर उतरो 2 मिनिट, तो उतरीने थोड़ी था उभा रही जाओ, अरे जल्दी पाछा आवी जजो, जल्दी पाछा चढ़ी जजो, जल्दी पाछा अंदर आवी जाओ, रही नहीं जता, अटकी नहीं जता, है ने ख्याल आवे छे। तो ए ले ओवर क्या छे, हमणा आ बधा जीवो जे पंचम काल मां जेटला पण आचार्य थया, ज्ञानीओ थया, ए बधा हमणा क्या छे, तो ए स्वर्ग मां छे, स्वर्ग मां छे, पण बधा सम्यक दृष्टि छे। अहियाथी जेटला पण गया ए बधा सम्यक दृष्टि छे, दृष्टि सम्यक छे, चारित्र मां शू शू बोलो, विचार करो, जे छठा सातमा गुणस्थान मां झूलता होय, ત્રણ કષાય ચોકડીના ભાવપૂર્વકની વિતરાગતામાં ઝૂલતા હોય અને અતિન્દ્રિય આનંદના પ્રચુર ગૂંતળા પીતા હોય, વિગ્રહ ગતિમાં અહીંયાથી આયુ પૂરું થયું તો વિગ્રહ ગતિના પહેલા સમયમાં એ જીવ ચોથા ગુણસ્થાનમાં આવી જાય છે। પણ મિથ્યા દ્રષ્ટિ નથી થતા, બધા સમ્યક દ્રષ્ટિ રહે છે અને બધા જીવો એક બે ભાવમાં અને નિકટ નિકટમાં એ બધા જીવો, આ બધા જીવો મોક્ષે જવાના છે, બરાબર છે। તો શું કીધું, સ્વર્ગ જૈસા વિશ્રામ સ્થળ હો, ગુણરૂપી રક્ષક હો, જો સીધા હો, એનો પણ અર્થ નીચે કહ્યો છે ભાવાર્થમાં, જો સીધા હો, એટલે માર્ગ કેવો છે, સીધો, સંસાર માર્ગ કેવો છે, ખ્યાલ આવે છે, આડો અવડો, અને મોક્ષ માર્ગ કેવો છે, અરે સર્પ હોય ને, સર્પ સર્પ એ પણ આડો અવડો ચાલે, પણ એને અગર એના બિલમાં ઘૂસવું હોય તો એ સર્પને પણ સીધું થવું પડશે, એના બિલમાં ઘૂસવા માટે સર્પને પણ સ્ટ્રેટ થવું પડશે, આડાઈ નહીં ચાલે, આરોડાઈ નહીં ચાલે, માયાચારી નહીં ચાલે, છલકપટ નહીં ચાલે, તીવ્ર મોહ નહીં ચાલે, તીવ્ર રાગ નહીં ચાલે, તીવ્ર શરીર આદિ પ્રત્યેની આસક્તિ નહીં ચાલે। પોઈન્ટ સમજાય છે, બહુ પરિણામોમાં સરળતા હોવી જોઈએ, પરિણામોમાં ખૂબ વિશુદ્ધતા હોવી જોઈએ। આપણે ગઈકાલે ગયા વખતે વાત કરી દીધી ને, સાતમા નરકમાં નારકી જન્મ લે છે, અને કોઈને યાદ છે લાસ્ટ ટાઈમનો વિષય, આગે પાઠ પીછે સપાટ, તમે બોલતા રહો કેટલું યાદ રાખીએ, બોલો કોઈને યાદ છે, સાતમી નરકમાં પ્રવેશ કરતા નારકી, વેરી ગુડ, પહેલા અંતર મુહૂર્તમાં શું કરે છે, છ પર્યાપ્તિ પૂરી કરે છે, બીજા અંતર મુહૂર્તમાં શું કરે છે, વિશ્રામ કરે છે, ત્રીજા અંતરમાં શું કરે છે, અંતર મુહૂર્તમાં વિશુદ્ધ થાય। ઓહો, વિશુદ્ધ થવા માટે કેટલો ટાઈમ લાગે, બોલો, વિશુદ્ધ થવા માટે કેટલા વર્ષો નીકળી ગયા, કેટલો ટાઈમ લાગે, એક અંતર મુહૂર્તમાં એ વિશુદ્ધ થઈ ગયો એના પ્રણામમાં, અને ચોથા અંતર મુહૂર્તમાં તો એ વેદક સમ્યક્તિ થઈ જાય છે। વેદક સમ્યક્તિ સમજાય છે, એટલે ત્યાં જઈને ક્ષયોપશમ સમ્યક તો પ્રાપ્ત કરે છે, એનો મતલબ કે એ જીવ સાદી મિથ્યા દ્રષ્ટિ છે, એને પહેલા સમ્યક તો પ્રાપ્ત કર્યું છે, એવો જીવ નરકમાં જઈને ચોથા અંતર મુહૂર્તમાં સમ્યક તો લઈ શકે છે। આ નિયમ છે, નિયમ, સાતમી નરકમાં જઈને ચોથા અંતર મુહૂર્તમાં સમ્યક્ત લેવા વાળો જીવ નિયમથી વેદક સમ્યક્ત લે છે અને સાદી મિથ્યા દ્રષ્ટિ હોય છે, અને પછી 33 સાગર સુધી એ જીવ સમ્યક્તિ બન્યો રહેશે, અને છેલ્લા સેકન્ડ લાસ્ટ અંતર મુહૂર્તમાં શું કરે છે, સમ્યક્ત છૂટે છે, મિથ્યાત્વી થાય છે, અને લાસ્ટ અંતર મુહૂર્તમાં આયુ કર્મનો બંધ કરીને જીવ બહાર નીકળે છે। શું ગજબ છે, કો જો શું કીધું, સીધા હો જિસમે ઉપશમ રૂપી જલ કા બાહુલ્ય, બાહુલ્ય હો, કયું જલ, અગર વચ્ચે તરસ લાગે તો, સમજાય છે, વચ્ચે હોય ને બધું તમારું ખાવા પીવાનું બધું જે લઈ ગયા, હવે અહીંયા કયા ભોજન કરે છે મુનિરાજ, કેવું જલ પીએ છે, કેવા પાન કરે છે, કેવા ખાન છે, કેવું ભોજન છે, કેટલી વાર લે મુનિરાજ ભોજન, કેટલી વાર લે, જલ્દી મુનિરાજ ભોજન કેટલી વાર લે દિવસમાં, મુનિરાજ દિવસમાં ભોજન કેટલી વાર લે, કેટલી વાર, ભાઈ નિશ્ચય કેટલી વાર લે, આપણે તો બધા અનેકાંતવાદી ને એકદમ, બોલો કેટલી વાર લે ભોજન મુનિરાજ દિવસમાં, કોઈને નથી ખબર, કંટ શું, રાત્રિ ભોજન કરે મુનિરાજ, કાંઈ પણ નિરંતર ભોજન કરે, કેટલી વાર ભોજન લે મુનિરાજ, એક વાર લે કે નહીં, અરે બોલો એક વાર લે, અમે કેટલી વાર આહારદાન આપ્યું છે, એક વાર લે, અચ્છા ઉભા ઉભા લે કે બેસીને લે, નગરમાં લે કે જંગલમાં લે, શુદ્ધ ભોજન લે કે અશુદ્ધ લે, કેટલી સમજાય છે, અરે મુનિરાજ તો નિત્ય ભોગી, નિત્ય ભોજી, અમૃતનું ભોજન, અતિન્દ્રિય આનંદનું ભોજન તો મુનિરાજ નિરંતર કરે છે, ઓલા ભોજન તો ખરેખર મુનિરાજ કરતા જ નથી। મને કાલે જ અમે કોની સાથે ચર્ચા થઈ, કાલે ખબર નહીં કોની સાથે તે મને યાદ નથી, પણ શું શું ગજબ ચર્ચા, અરે હા એક સાધનની સાથે થઈ, ભોજન શરીર, પોઈન્ટ સમજો શું કહેવા માંગુ છું, શુદ્ધા વેદનીઓનો ઉદય, સાંભળજો ધ્યાનથી, શુદ્ધા વેદનીઓનો ઉદય એ કર્મનું પરમન અલગ, ભોજન એ અલગ, પૂદગલ નો સ્કંદ જે પણ શરીર આહાર વર્ગણા થી બનેલું, ભોજન પણ આહાર વર્ગણાનું પરિણમન, એ અલગ, શરીર અલગ, શુદ્ધા વેદની નો ઉદય અલગ, એમાં રહેલો આત્મા અલગ, એના પરિણામ અલગ, કોઈ એકબીજાને અડતું નથી. બોલો, વિચાર કરો, એ શુદ્ધા વેદનીય કર્મના ઉદયનો એ ભોજનમાં અભાવ, એ ભોજન શરીરને અડતું નથી, એ શરીર અને ભોજનમાં એકબીજામાં એકબીજાનો અભાવ, આત્મા અને શરીરમાં અભાવ, આત્મા અને ભોજનમાં એકબીજાનો અત્યંત અભાવ, ત્યાં અન્યોન્ય અભાવ, અહીંયા અત્યંત અભાવ, અભાવ 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 જ છે. અને શું મજા આવી ગઈ, અરે શું મેનુ હતું. ઈચ્છા એ પણ અભાવ કીધું ને, પરિણામ અભાવ, પરિણામ નો પણ અભાવ. અને એ ભોજન એટલે ભૂખ લાગે ને, ભૂખ લાગે તો કાલે કોઈ બોયલું ભૂખ લાગી, અરે એ શુદ્ધાવેદનીય કર્મની ઉદીર્ણા થઈ, તો એ ઉદીર્ણાની પણ જે કામ થયું એ પણ સ્વતંત્ર, ઉદીર્ણા સ્વતંત્ર, એ કર્મ સ્વતંત્ર, એ ભોજન સ્વતંત્ર, એ શરીર સ્વતંત્ર, અંદરનો આત્મા એના ભાવ સ્વતંત્ર, એ શુદ્ધાત્મા તો બિચારો ક્યાં રહી ગયો. ના, એકે વસ્તુને અડવા વાળો અને સ્પર્શવા વાળો અને એકે વસ્તુમાં જવા વાળો, વિચાર કરો. તેને મુનિરાજ એ જળ ભોજન, તો હવે એની બધી વાત કરીએ તો ક્યાં એ મુનિરાજને કોઈ એક પરમાણુ માત્ર પ્રત્યે પણ કર્તૃત્વ નથી. સમજાય? ચલો પૂરું કરું છું, આપણો સમય થઈ ગયો. ઉપશમ રૂપી જલ કા બાહુમૂલ્ય હો, દયા રૂપી છાયા હો. વાહ, કમ્પેરિઝન તો જો, દયા રૂપી છાયા. પછી એકવાર બોલશું પાછા, કેટલા થયા? ચલો અહીંયા સુધી લઈ લો, જ્ઞાન, જલ્દી જલ્દી જ્ઞાન, પછી લજ્જા, પછી તપ, પછી ચારિત્ર, પછી હા વિશ્રામ, વેરી ગુડ, વિશ્રામ, પછી ગુણ, વેરી ગુડ, પછી વિશ્રામ થઈ ગયું, ગુણ થઈ ગયું, ઉપશમ રૂપી રસ. હા, સીધા માર્ગ કેસા હો, સીધા, ઉપશમ રૂપી જલ કા બાહુમૂલ્ય અને દયા રૂપી છાયા હો, ઓર ભાવના રૂપી ગમન હો. જવાની ઈચ્છા, ભાવના, તત્પરતા, ઉત્સાહ, ઉમંગ, સમજાય છે? બારમાં તો આપણને બધે જવાનો કેટલો ઉત્સાહ હોય, અહીંયા મુનિરાજ કઈ યાત્રા પર નીકળવા માટે ઉત્સાહિત છે? મોક્ષ માર્ગની યાત્રા, ખ્યાલ આવે છે? અને બારમાં બારગામ જવાનું તો કાઉન્ટડાઉન, છોકરાઓનું કાઉન્ટડાઉન જાય ચાલુ થઈ જાય ને, 9 ડેઝ 8 ડેઝ 7 ડેઝ. અને અહીંયા હવે ગુણસ્થાન ગણો તો, શ્રેણીના ગુણસ્થાન કેટલા? બોલો જલ્દી, શ્રેણીના ગુણસ્થાન. એકવાર આરૂઢ થયા શ્રેણી ઉપર, 8મું ગુણસ્થાન 9મું 10મું ને 12મું પતી ગયું, અને પૂર્ણ વિતરાગી થઈ ગયા. તો ભાવના રૂપી ગમન હો, એસી સામગ્રી યુક્ત માર્ગ મે ચલને વાલે મુનિ, નિરાપદ રૂપ, કોઈ પણ આપદા વગર. આપણે તો બહારથી આવીએ ને, શું હેરાન થઈ ગયા આ વખતે, તો ફ્લાઇટ લેટ હતી, આમ હતું, તેમ હતું, વેધર બહુ ખરાબ થઈ ગયું હતું, અચાનક વરસાદ પડવા માંડ્યો, ખાવાની બેગ તો રહી ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. અને અહીંયા કોઈ પણ આપદા નહીં, કોઈ પણ તકલીફ નહીં. ખ્યાલ આવે, શું ખોટા ગયા, અરે જવા જેવું જ નહોતું, સાવ ઓલાના કેવા પર ગયા, અરે હવે માનવાનું જ નહીં, આમ થયું ને તેમ થયું. પોઈન્ટ સમજાય છે? અને બીજી વાત કરીએ તો જવા જેવું છે પાછા, ઓલા મોહી મોહી પાછા, ના ના જવા જેવું નથી, ને ઓલા કે ના ના જવા જેવું છે, જવા જેવું હોય તો પણ જીવને ત્યાં ઈચ્છામાં દુઃખ, જઈને આવ્યાને દુઃખી થાય તો એ દુઃખી, આખો કાર્યક્રમ જ દુઃખનો છે ને, આખો કાર્યક્રમ જ આકુરતાનો છે. મને એમ થાય ગયા ને પછી આવી કેમ ગયા, બહુ ગયું, બહુ મજા આવી, બહુ મજા આવી, પછી આવી કેમ ગયા, રહી જવું તું ને, ના ના પછી તો ઘર બહુ યાદ આવતું, ઘર બહુ યાદ આવતું, ઘરનું ખાવાનું યાદ આવતું, એટલે કે ખાવાનું, ઘરનું ખાવાનું યાદ આવતું તું, તો રહી જવું તું, બહુ મજા આવી, અરે આ વખતે તો બહુ મજા આવી, બહુ મજા આવી. તો મેં, મને એમ થાય બહુ મજા આવી તો આવ્યા કેમ પાછા, અને એમ મજા આવી પણ એમ પાછું, આ એમ ને એમ બધું. મોક્ષ માર્ગમાં એમ ને એમ ન હોય, મોક્ષ માર્ગમાં સીધો રસ્તો યાર, મજા આવી, મજા આવી તો મજા જ આવી, કારણ કે મોક્ષ માર્ગમાં મજા જ છે, આનંદ જ છે, નિર્ભરતા છે, નિર્ભયતા છે, અને અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીએ છે. આપણે તો બહારથી જોઈએ છીએ તો આપણે લાગે બિચારા મુનિરાજ, નગ્ન અવસ્થા, ઠંડી ને ગરમી ને ફલાણું ને ઢીકડું ને ઉપસર્ગ ને પરિસર. મુનિરાજ કે છે અમે તો હર અંતર મુહૂર્તમાં અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીએ છીએ, અમે તો મજા જ મજા છે. હા બોલો, કોણ વિચાર્યું છે વિચારી લેજો. સરસ શબ્દ છે, નિરાપદ રૂપ સે અભિષ્ટ સ્થાન કો પહોંચ જાતે હે. આ યાત્રા પર નીકળેલા પાછા ક્યારે આવતા નથી ને, લૌકિક યાત્રા પર નીકળેલા બધા પાછા આવે છે, કારણ કે ક્યાંય સુખ છે નહીં. વિશેષ ચર્ચા આગળ કરશું, હવે જીનવાની સ્તુતિ પછી અહીંયા મોક્ષ શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ થશે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જીનવાની માત કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ. અને કાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો અંબક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્મા.